तारीख 4/5/1985 श्री परमागमसार बोल नंबर 905 ऊपर पूज्य भाई श्री शशिभाईनु भावनगरमा प्रवचन सळंग प्रवचन नंबर 532।
ज्ञानीनी अभ्यंतर दशानु वर्णन छे। बाह्य दृष्टि जीवो उदय भाव ने उदय की सामग्री मात्र जुए छे, तेने समझावा माटे आ विषय छे। केवी रीते ज्ञानी ज्ञानी थया छे, जेना अंतर में भेद ज्ञान रूपी कला जागी छे, जेने अंतरंग में तो वर्तमान में उत्पन्न थता राग थी जुदापणु पोतानु जुदापणु अनुभव गोचर रहा करे छे, थया करे छे, एवा ज्ञानी જ્યાં રાગથી જુદા પડે છે અને અસ્થિથી ચૈતન્યના આનંદનું વેદન થયું છે, એવા જ્ઞાની ધર્માત્મા સહજ વૈરાગી છે। વૈરાગ એટલે રાગથી વિરક્તપણું જ્ઞાન, અથવા રાગની સાથેના એકત્વનો અભાવ છે એવી દશા પર, પર પદાર્થને રાગ પ્રત્યેનો ઘણો રસ તૂટ્યો હોય અને ચૈતન્ય આનંદનો ઘણો રસ પ્રગટ્યો હોય તો થાય, નહીતર એવી દશા નથી થતી। તેથી અંતરંગમાં જ્ઞાની વૈરાગી છે, એવા જ્ઞાનીને વિષય કષાયોમાં મગ્નપણું હોય એવું વિપરીત પણ સંભવતું નથી। વિષય કષાયની સામગ્રી હોય, વિષય કષાયની પ્રવૃત્તિ હોય તો પણ એમાં મગ્નપણું ન હોય એવી દશા જ્ઞાની હોય છે એમ કહેવું છે। અનંતકાળમાં જીવનો કોઈ દોષ રહ્યો હોય તો તે એ છે કે જીવે જ્ઞાનીને ઓળખ્યા નથી। આમ તો એમ કહેવાય કે અનંતકાળમાં પોતાના સ્વરૂપને ઓળખ્યું નથી, પણ પોતાનું સ્વરૂપ ઓળખવું એ તો ઘણું સૂક્ષ્મ સ્વરૂપ હોવાથી, અત્યંત સૂક્ષ્મ સ્વરૂપ હોવાથી એનાથી તો જીવ પોતાના સ્વરૂપથી તો અજાણ રહ્યો છે, કેમ કે અવ્યક્ત સત છે એ। અને જ્ઞાની પ્રગટ સત છે, પ્રગટ સતને પણ જો ઓળખું નહીં તો અપ્રગટ સતને ઓળખવાનો તો અવસર જ ક્યાં છે, પ્રસંગ જ ક્યાં છે। એટલે પહેલી ક્ષમતા તો બહારમાં પ્રગટ સતને ઓળખવાની હજી થાય તો થાય, પેલી વાત તો આગે છે એમ કેમ છે। પણ બે વિષયને અનુસંધાન એકનું છે કે જે પ્રગટ સતને ઓળખે તે અપ્રગટ સતને પણ ઓળખે, જેને જ્ઞાનીની ઓળખાણ થાય એને આત્માની ઓળખાણ થાય, પ્રશ્ન ચિહ્ન છે એના ઉપર। આ ભાવમાં ઓળખાણ થઈ શકે કેમ, એ બધાને માટે પ્રશ્નચિહ્ન છે, બધાને માટે એક સરખું લાગુ પડતું નથી. કોઈને થઈ હોય છે અને નથી પણ થઈ હોતી, આમ બે પ્રકાર થાય છે. ઓઘે ઓઘે માને તે પ્રકારનો પુણ્ય યોગ હોય એટલે માને. પોતે કહેતા ગુરુદેવ કે આ તો પુણ્યનો યોગ છે એટલે બધા માને છે, નહીતર આ સત્ય એવું છે કે લોકો સાંભળવા તૈયાર ન થાય. કેમ કે એના ચાલતા સુપરિણામને એને બહુ મહત્વ આપ્યું હોય છે. જ્ઞાની એનું મહત્વ ઉડાવે છે ત્યારે એને એ સુહાતું નથી, ગમતું નથી કે હું આવા સારા સારા ભાવ કરું, સારા સારા કાર્યો કરું અને મારી કાંઈ કિંમત નહીં, એના પ્રમાણમાં મારું કાંઈ મહત્વ નહીં, એને એમ થાય છે. પણ એ બહુભાગ જીવો પુણ્યથી આકર્ષાઈને આવે છે. કોઈ કોઈ એવા જીવો હોય છે કે જે ઓળખે છે, બધા ઓળખે છે, બધા આવે છે ને બધા માને છે એટલે બધા ઓળખે છે, એ વાત તો રહેતી નથી. એ વાત ખરેખર સાચી નથી. એટલે એટલું પ્રસંગ થયો ને ખ્યાલ આવ્યો, નહીતર પણ ખ્યાલ લેવા જેવો છે, ન આવે એમને લેવા જેવો છે કે આમાં બધું એક સરખું નથી. તળાવના કિનારે જાય, પાણીની સપાટી એક સરખી દેખાય, ઉપરની જે સપાટી છે એ લેવલ એક સરખું દેખાય છે ને, પાણી બધે એક સરખું છે, કાંઠે ઊંડાણ જુદું છે, વચમાં ઊંડાણ જુદું છે, એમ ઉપર ઉપરથી દેખો તો બધું એક સરખું દેખાય. બધા આવે છે, બધા સાંભળે છે, બધા હાજી આ કરે છે, બધા પ્રશંસા કરે છે, બહુમાન કરે છે, ભક્તિ કરે છે, પણ તેથી કાંઈ બધું એક સરખું છે એવું તો નથી. શ્રીમદજીએ વાત કાઢી છે કે અનંતકાળમાં જીવનો કોઈ મોટો દોષ રહી ગયો હોય, ખાસ દોષ રહી ગયો હોય, તો એ છે કે એને સત્પુરુષને ઓળખ્યા નથી. સત્પુરુષ એને મળ્યા છે અનંતવાર, પણ મળ્યા નથી એમ નથી. એવા કોઈ પૂર્વ પુણ્યના યોગે એને સત્પુરુષ મળ્યા છે, પણ મળવા છતાં એને ઓળખાણ નથી થઈ, એ સ્થિતિ અત્યાર સુધી ઊભી રહી છે, એમાં કોઈ ફેર નથી. અને તેથી એને જે દશાને એ સત્પુરુષ પામ્યા છે એ દશાને પામવું બન્યું નથી, બની શક્યું નથી, થઈ શક્યું નથી. ઓળખે તો એની દશાને પામ્યા વિના, આ એનો વિષય અનુસંધાન છે. ચોરાણુમાં પત્ર છે, પોતે સ્પષ્ટ લખ્યું છે, પોતાના અનુભવથી વાત લખી છે. ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે, સંયોગમાં પ્રતિબદ્ધ પણ દેખાય. ભાવ અપ્રતિબદ્ધતાથી વિચરે છે એટલે સંયોગમાં પ્રતિબદ્ધ પણ દેખાય, કેમ કે સંયોગમાં તો પૂર્વકર્મનો ઉદય હોય એ પ્રમાણે એને બંધન હોય છે. જેવું શરીર મળે, જેવા બીજા સંયોગો મળે, એ બધા પ્રકાર હોય. એવા જ્ઞાની પુરુષના ચરણારવિંદ તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અત્યંત ભક્તિ, અચલિત ભક્તિ, ડગી જાય ને ચલી જાય ને ગડબડ થઈ જાય કાંઈક જોવે તો અરે આમ કેમ બોલ્યા, આમ ખાતી વખતે આમ કેમ ખાધું, બોલતી વખતે આમ કેમ બોલ્યા, શું આવું કેમ બોલ્યા, આ ભૂલ જોવે છે ને, અહીંયા કેમ ભૂલ થઈ. એ પ્રત્યે અછળ પ્રેમ થયા, પ્રેમ થયા વિના વિચલિત પણ ન આવે. કોઈ વખત એવો પ્રસંગ બને કે પોતે જે બોલ્યા હોય એ જ વાત પોતે ફેરવતા હોય, અને એનું કારણ કાર્ય ના આપે કે શા માટે આમ કહ્યું તું તે દિવસે, અત્યારે શા માટે હું આમ કહું છું. ઠીક છે, એ મુમુક્ષુને વિચારનો વિષય છે, એના ઊંડાણ ઉતરવાનો વિષય છે. તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યક પ્રતીતિ આવ્યા વિના આ નિશંકપણે જ્ઞાની પરમાત્મા છે એવી પ્રતીતિ આવ્યા વિના સત સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, આત્મ સ્વરૂપનો અનુભવ થતો નથી. અને આવેથી અવશ્ય તે મુમુક્ષુ જેના ચરણાનંદ તેણે સેવા છે, કેવી ભક્તિથી જેને સમાગમ કર્યો છે, ચરણાનંદ સેવા છે એમ કહ્યું, સાંભળવા ગયો છે એમ ન કહ્યું, તેની દશાને પામે છે, જે દશાને એ પામ્યા છે એની દશાને આપે. આમ વિષય અનુસંધાન છે. તે સહજ વૈરાગી છે, તે જ્ઞાની વિષય કષાયોમાં મગ્ન હોય એવું વિપરીત પણ સંભવતું નથી, એવી વિપરીતતા એને સંભવતી હોય જ નહીં. કોઈ એમ કહે કે અમે તો માલપુઆ ખાતા જોયા છે, માલપુઆ ને બીજ પાક બે ગળપણ, બહુ ગળ્યું ભાવે ત્યારે રોટલીની યારે દાળ ખાય, ગળી રોટલીની યારે તો દાળ નમકીન ખારી છે ને આ ગળપણ છે, પણ બે ગળપણ માલપુઆ એ ગળ્યા અને દૂધ પાકે ગળ્યો, અમે તો માલપુઆ અને દૂધ પાક ખાતા જોયા છે એમ કે વિશ્વાસ આવવો કઠણ પડે એવું છે. એ મગ્ન નથી, એના પરિણામ એમાં મગ્ન નથી. જળ રજકણ નો જે સ્વાદ છે એ સ્વાદને ભિન્નપણે રહીને જ્ઞાની જાણે છે, ત્યારે ઉપજેલો ચારિત્ર મોહનો વિકલ્પ છે, વિકલ્પરૂપ રાગ છે, તેનાથી ભિન્નપણે જ્ઞાનમાં ઉપજે છે, ભિન્નપણે રહે છે જ્ઞાનમાં. આ સાધારણ વાત નથી, પણ આત્મ સ્વરૂપનો અત્યંત અત્યંત ચૈતન્યનો રસ આવ્યા પછી ભિન્નપણ ઉત્પન્ન થાય છે, અને એ રસ ત્યારે આવે છે કે જ્યારે પરપદાર્થનો રસ મટે છે ત્યારે આવે છે. જ્યાં સુધી આત્માને છોડીને કોઈ પણ દ્રવ અથવા ભાવમાં અધિકપણું રહે છે ત્યાં સુધી તો અનુભવ થતો નથી. જ્યાં સુધી અનુભવ થતો નથી ત્યાં સુધી તેને તેનાથી ભિન્નપણે રહેવાની પરિણતિ થતી કે રહેતી નથી. તો જ્ઞાની કે જેને ભિન્નપણે રહેવાની પ્રતીતિ થઈ, ભેદ જ્ઞાન રૂપી કળા જાગી, એ વિષય કષાયમાં મગ્ન છે એમ આચાર્ય દેવ સંમત થતા નથી. આ તો મૂળ છે નિર્દ્રાધિકારનો વિષય છે, મુખ્યપણે આ વિશે નિર્જરાધિકારમાં સમયસારમાં ચાલ્યો છે, ત્યાં એમણે એ વાત લીધી છે. જેમ ધાવ માતા બાળકને ધવડાવે છે છતાં એને પોતાથી જનિત પુત્ર પ્રત્યે જે પ્રેમ આવે એ પ્રેમ એને કોઈના બાળક પ્રત્યે આવતો નથી. એ તો મુસાફરના બાળકને ધવરાવે છે. ત્યાં દ્રષ્ટાંત એવો લીધો છે, જેમ દુકાન હોય એવી રીતે મુસાફરના બાળકને ધવરાવે છે તો એને કેટલો પ્રેમ આવે. પણ બહુ સુંદર સારું બાળક હોય તો કે ગમે તેવું હોય પણ એને સ્વજનિત પુત્ર પ્રત્યે જે પ્રેમ આવે એ પ્રેમ આવવો જ અસંભવ છે. એમ જેણે દ્રવ્યને ભાવને પરદ્રવ્યને અને પરભાવને ભિન્ન જાણ્યા, પારકા જાણ્યા, એને એમાં તન્મયપણું થવું અસંભવ છે. એમ કહે સંભવિત નથી, બની શકતું નથી. જેમ તેને કરવું હોય તો થાય નહીં, ધાવ માતાને કરવું હોય તો થાય નહીં. આ પરિસ્થિતિ જ્ઞાનીની છે. એક સાથે જ જાણે, કેમ કે સ્વ અને પર બંને સાપેક્ષ છે. પર તો સ્વની અપેક્ષા એ પર છે, અને સ્વ સ્વ ક્યારે છે કે બીજું પર છે ત્યારે આ સ્વ છે. બે સાપેક્ષ છે. એટલે જ્ઞાનીને વિષય કષાયોમાં મગ્નપણું હોય એવું વિપરીતપણું સંભવતું નથી. કોઈ કહે તો આચાર્ય મહારાજ માનવા તૈયાર નથી. એને એ વાત નહીં બને. એના અંતરંગની અમને ખબર છે. જેમ કોઈ પોતાના પરિચિત વ્યક્તિ વિશે કોઈ એનાથી બીજી વાત કરે તો એમ પોતાના પજે જાતનો પરિચય છે તો માણસ માનતો નથી. ભાઈ તમે કહો પણ હું માનું નહીં, મારે મને જ્યાં મને જલ્દી ખાતરી એમાં થાય એવું નથી, ખાતરી ન થાય ત્યાં સુધી માનવું નહીં. ત્યારે આ તો પ્રતીતનો વિષય છે. જ્ઞાનીનું જે અંતરંગ ભેદ જ્ઞાનની પરિણતિ છે એની પ્રતીતિ જેને છે એ જ્ઞાની વિષય કષાયમાં મગ્ન છે, એને એવી વિપરીતતા છે. એમ જેને એવી પ્રતીત છે એ માનવા તૈયાર નથી. એ બની શકે નહીં, સંભવે જ નહીં. આમ જેને વિષયોમાં સુખ બુદ્ધિ છે તે જીવ જ્ઞાની જ નથી. કે વિષયમાં સુખની બુદ્ધિ છે, પર પદાર્થમાં સુખની બુદ્ધિ છે એ જ્ઞાની નથી. કેમ કે જ્યાં સુખ નથી ત્યાં સુખનો આભાસ થાય તો એ જ્ઞાન નથી પણ ભ્રમણા છે. એ જ્ઞાનમાં ઉત્પન્ન થયેલી ભ્રમણા છે, એ હરગિજ જ્ઞાન નથી. જ્ઞાન તો સુખરહિત પદાર્થને સુખરહિતપણે જ જુએ છે. પણ વિકલ્પ થયો ને કે વિકલ્પ થયો એનો નિષેધ છે. જ્ઞાનમાં એનો નિષેધ છે, શ્રદ્ધાનમાં એનો નિષેધ છે, આચરણમાં એનો નિષેધ છે. કે સુખ નથી ને કેમ વિકલ્પ થયો? થયો છે પોતાને ને પોતાને, પણ અહીંયા ત્યાં સુખ નથી, સુખથી રહિત પદાર્થ છે એનો વિકલ્પ શો? અને તેથી તે વિકલ્પ ક્રમશઃ ટળીને નાશ પામે છે. જેને સુખ બુદ્ધિ છે એને તો વિકલ્પ થાય અને નાશ પામે, વિકલ્પ થાય જ, નાશ પામે એવું એને બને નહીં. પણ આનો વિકલ્પ નાશ પામી જશે, કેમ કે એને એ વિકલ્પનો નિષેધ છે. વિકલ્પ થયો માટે સુખ બુદ્ધિ છે એવી કલ્પના જ્ઞાનીને વિશે કરવા જેવી નથી. જેને વિષયોમાં સુખ બુદ્ધિ છે તે જીવ જ્ઞાની જ નથી, અથવા જ્ઞાનીને વિષયોમાં સુખ બુદ્ધિ હોતી જ નથી. જાગૃતિમાં તો હોતી નથી, સ્વપ્ને પણ એને હોતી નથી. સ્વપ્નું તો આવે કે નહીં સુખડી ખાવાનું, આ તેસ કે સુખડી ખાધી, ગરમ ગરમ સુખડી બનાવે છે કે નહીં, ખાવાના રસિયા હોય એ બધું એના રસ પ્રમાણે બધી તૈયારી કરે. કે છે કે સ્વપ્ન એને એવું આવતું નથી, જાગતા તો એ બુદ્ધિ નથી, સુખની બુદ્ધિ નથી, પણ સ્વપ્નમાં એને સુખ બુદ્ધિ તો થતી નથી. વિકલ્પ થવો એક વાત છે, અને સુખ બુદ્ધિ થવી બીજી વાત છે. જળ રજકણો કોઈ પણ પર્યાયને પ્રાપ્ત થયા હોય તો પણ તેમાં સુખ રહિત પણ સુખનો અભાવ છે એમ જ્ઞાનીનું જ્ઞાન સ્પષ્ટ છે. એ જ્ઞાનીનું જ્ઞાન એવી પ્રતીત સહિત સ્પષ્ટ છે, એવા શ્રદ્ધાન સહિત સ્પષ્ટ છે. અને પોતાનું સુખ, અનંત સુખ પોતાના અંતરમાં ભરેલું જોયું છે. ભરિતાવસ્થ એવો શબ્દ પડ્યો છે સંસ્કૃતમાં, એક શ્લોક છે. કેવો છે આત્મામાં આનંદ અને સુખ, કે જે આત્મા પોતાના સુખ અને આનંદથી ભરિતાવસ્થ છે. જેમ ગાડાનું ભરોટું ભર્યું હોય એમ આત્મામાં આનંદ કેટલો છે કે સમાય નહીં એટલો છે. એટલે જરાક આ બાજુ હજી જઘન્ય દશાએ સમ્યક દ્રષ્ટિ અંતર્મુખ થાય છે, સીધો છલકાઈને બહાર આવે છે, એટલો આનંદ ભર્યો છે. કે થાય છે તો એ સ્વસન્મુખ, માત્ર સ્વસન્મુખ થવામાં આનંદ ઉભરાય છે. ઘણી વિપરીતતા છે, નિરાતે બેસીને એને અવલોકન કરવું જોઈએ. પોતાના ભાવોનું નિરાતથી બેસીને અવલોકન કરવું જોઈએ. ક્યાં ક્યાં દોડે છે, કેમ દોડે છે, કેટલા રસથી દોડે છે, શું કિંમત આપવાથી દોડે છે, કિંમત કેમ આપી, કલ્પના શું થઈ આમાં, વાસ્તવિકતા શું છે આમાં, આ બધું એને ચારે પડખેથી અવલોકન કરવું જોઈએ. તો બધું સમજાયું છે, શાસ્ત્ર વાંચ્યા વગર બધું સમજાયું છે. કેમ કે શાસ્ત્રમાં ભાવોનું વર્ણન છે, અને વર્ણન કરતા તો વાત લાંબી 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 લચ થઈ જાય છે, પણ ભાવમાં તો સીધું સમજાય છે. ભાવોને પકડે તો સીધે સીધું સમજાય છે. તેથી કહે છે કે જેને વિષયોમાં સુખ બુદ્ધિ છે તે જીવ જ્ઞાની જ નથી. અંતરના ચૈતન્ય સુખ સિવાય બધા વિષય સુખ પ્રત્યે જ્ઞાનીને ઉદાસીનતા હોય છે. બધા વિષય સુખ એ તો લોકોની ભાષામાં છે, જ્ઞાનીના જ્ઞાનમાં તે બધા દુઃખના નિમિત્ત છે. જે વિષયો છે તે સુખના નિમિત્તો નથી, પણ દુઃખના નિમિત્તો છે. સ્વર્ગમાં સમ્યક દ્રષ્ટિ ઇન્દ્રને ઇન્દ્રનું ઇન્દ્રાસન દુઃખનું નિમિત્ત છે. છે સમ્યક દ્રષ્ટિ, અસંયત છે, વિકલ્પ ઉઠે છે. સભામાં બેસવાનો ઇન્દ્રાસન ઉપર આવીને બેસે, નીચે બેસે ને, બધા દેવો બેઠા હોય એનાથી એનું આસન જુદું હોય. એ ઇન્દ્રાસન ઉપર આવીને બેસે તો એને એને ત્યાં દુઃખ થાય છે. એ વિકલ્પથી એને દુઃખ થાય છે, દુઃખનો અનુભવ કરે છે, સુખનો અનુભવ કરતા નથી. આમ છે, એવા મજાના દાગીના પહેર્યા હોય, દેવી રત્નો હોય એના હારમાં, એવા પોશાક પહેર્યા હોય. અત્યારે તો જરા ખારું કપડું પહેરવા જાય આવે છે ને, શાનું બને છે, પોલિએસ્ટર ને આ બધા સિન્થેટિક યાર્નના કપડું સારું પહેરવા જાય તો ચામડી ખરાબ થાય. આ દિશા છે, હા, ત્યાં એવું નથી. પુણ્યુગ ઘણો છે, રોગ થાય નહીં, ગડપણ થાય નહીં, બચપણ આવે નહીં, કુમાર અવસ્થામાં જન્મે અને એવું ને એવું શરીર મરે ત્યાં સુધી રહે. ચવે ત્યાં સુધી. દેવ ચવે છે એમ કહેવાય છે કે કાંઈ ની જેમ વેદનાથી મરતો નથી, દુઃખી પણ આમ દુઃખી થાય ખબર પડે એટલે. છતાં જેને અંદરમાં સુખ સાગરનું ભાન થયું એને છોડીને પર પદાર્થ પ્રત્યેનો વિકલ્પ ઉઠે એમાં જે દુઃખ ઉત્પન્ન થાય, વિકલ્પમાં દુઃખ છે ને જાણે છે, નથી ને જાણવું એમ નથી. જેમ દુઃખમાં સુખની કલ્પના કરીતી એમ અહીંયા સુખમાં દુઃખની કલ્પના નથી, એ દુઃખ જ છે, વાસ્તવિકપણે એ દુઃખ છે. અને દુઃખ છે એ દુઃખપણે નિર્મળ જ્ઞાનમાં અનુભવ ગોચર થાય છે. જ્ઞાન એકદમ નિર્મળ છે કે જેમાં દુઃખ દુઃખ જણાય છે. વિકલ્પ ગમે તેટલો પાતળો હોય તો પણ એમાં દુઃખ છે, આકુળતા છે, અને એ દુઃખ સ્વરૂપે જ જણાય. બીજી રીતે જણાય તો એ સાચું જાણતો નથી. તેથી એ ઉદાસીન હોવાનું કારણ છે કે જે સુખનું કારણ નથી એના પ્રત્યે ઉદાસીનતા ન થાય તો શું થાય? જે સુખનું કારણ નથી એના પ્રત્યે ઉદાસીનતા થાય ન થાય તો શું થાય? જે પારકી ચીજ ગમે એવી દેખાતી હોય પણ એને પોતાને જ્યાં સુખનું કારણ નથી, આપણે આ કઈ કામમાં આવ્યું નથી, તો એના પ્રત્યે ઉદાસીન રહેશે. જગતના સર્વ પ્રસંગો પ્રત્યે જ્યાં પોતાને લાગતું વળગતું નથી એના પ્રત્યે જે ઉદાસીન છે, એમ વિષય સુખ પ્રત્યે અથવા વિષયો પ્રત્યે જ્ઞાનીને ઉદાસીનતા હોય છે. એનું કારણ એને અંતરમાં પોતાનું આત્મજનિત સુખ પ્રગટ્યું છે, નિરાકુળ સુખ પ્રગટ્યું છે. અને એ નિરાકુળ સુખની ધારા, જે અંતરમાં જ્ઞાન ધારા છે, વેદ જ્ઞાનમાં જે પરિણમતી જ્ઞાન ધારા છે, એની સાથે સુખની ધારા પણ છે, અનંત ગુણની ધારા છે. અનંત ગુણ શુદ્ધ થયા છે ને, તો અનંત ગુણની ધારા છે. હજી અંતરમાં આત્માનું ભાન ન હોય, તત્વનો કાંઈ વિવેક ન હોય, વૈરાગ ન હોય, અને ધ્યાનમાં બેસીને પોતાને જ્ઞાની માને છે, તે તો સ્વચ્છંદને સેવે છે. કેવી વાત લાગી છે! કેટલાક જીવો સીધો ધ્યાનમાં બેસવાના પ્રયોગ કરે છે. આપણે ધ્યાનમાં બેસવું, ધ્યાનની પ્રેક્ટિસ કરવી. આ ધ્યાનની શિબિરો લાગે છે કે નહીં? હે, શું છે એ બધું? એ બધા તૂટ છે, ધ્યાનના નામે બધા ગડબડ છે. ધ્યાન ફાન કેવું? ધ્યાન આમ તો કોઈ જીવ ધ્યાન વગરનો નથી. ધ્યાનના ચાર ભેદ છે: આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ. એમાં ધર્મ ધ્યાન તે સારું ધ્યાન, શું ધ્યાન છે. આર્ત અને રૌદ્ર તો કુધ્યાન છે, કુધ્યાનમાં તો છે. હવે કુધ્યાનમાં ને કુધ્યાનમાં, આર્ત ધ્યાનમાં ને આર્ત ધ્યાનમાં, કાંઈ ને કાંઈ કલ્પના કરીને એકાગ્ર થાય, થોડા પરિણામની ચંચળતા ઓછી થાય, ત્યારે એને એમ થાય કે મને ધ્યાન થઈ ગયું. એ આર્ત ધ્યાન જ છે, અને ધ્યાન એમાં એને ધર્મ ધ્યાનની ભ્રમણા છે. ખરેખર એ ધર્મ ધ્યાન છે, પણ અહીંયા તો એમ લેવું છે કે જેને અંતરમાં આત્માનું ભાન ન હોય એને ધ્યાન કોનું? આત્માનું ધ્યાન ક્યાંથી થશે એમ કે છે. આત્માનું ભાન નથી એને આત્માનું ધ્યાન થવાનો સવાલ ક્યાં રહે છે? જે ચીજ એને જોઈ નથી, જે ચીજ એને દેખાતી નથી, દેખાણી નથી, એ ચીજમાં એને એકાગ્ર થવું, એ પ્રશ્ન ક્યાં છે? પણ એ ભાન થાય તો ઉપયોગ અંતરમાં જાય. વખત બહુ સરસ ચર્ચા ચાલી હતી પૂજ્યબેન શ્રી સમક્ષ આ વિષયની, કે જ્ઞાની હોય વારંવાર ઉપયોગને અંતરમાં લે, અજ્ઞાનીને તો પ્રશ્ન નથી કે ઉપયોગ એને સંમુખ થાય, વાળવાનો પ્રયત્ન કરવો, પણ એમ કે રુચિ એને એમાંય સૂચનાઓ છે, ઘણું માર્ગદર્શન છે કે રુચિ થયા વિના ઉપયોગ નહીં વળે. હવે રુચિ તો તપાસે નહીં, શેની રુચિ પડી છે એ તો, રાગની ને પર વિષયની રુચિ પડી છે એને તો ખ્યાલ ન હોય, અને એને એમ થાય કે ભાઈ ઉપયોગ અંતરમાં વળે તો આત્માનું ધ્યાન થાય, માટે ઉપયોગને અંતરમાં વળે, ઉપયોગ સ્થૂળ છે એટલે એને દેખાય છે, રુચિના પરિણામ સૂક્ષ્મ છે એને દેખાતા નથી, ઉપયોગને અંદર વાળું ઉપયોગને અંદર વાળું એમ વિકલ્પ કર્યા કરે, પણ એમ ઉપયોગ ક્યાંય અંદરમાં વળતો નથી, અને વાળું 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 એ કર્તૃત્વ એને થયા કરે છે. એવી રીતે કર્તૃત્વ બુદ્ધિ એ તો કર્તૃત્વ દ્રઢ થશે, ઉપયોગ અંતરમાં વળશે. એમ લીધું છે જ્ઞાનીને પણ ઉપયોગ અંતરમાં વળે એની રાહ જોઈને બેસતા નથી કે ક્યારે ફરીને મારો ઉપયોગ પાછો અંતરમાં વળે, અત્યારે તો થયો હવે ક્યારે થશે એવી રાહ જોતા નથી. કે સહજ હોય છે, અને સહજ કેવી રીતે સહજ હોય છે કે જેટલી પરિણતિ ઉગ્ર, જેટલી પરિણતિ બળવાન, વેદ જ્ઞાનની જે ઉત્પન્ન પરિણતિ શુદ્ધ પરિણતિ છે એ જેટલી ઉગ્ર અને બળવાન, એટલો ઉપયોગ વારંવાર ઓછા અંતરાળના કાળે, કાળના ઓછા અંતરાળે અને ઉપયોગ સામું એને ક્યાં જોવું છે, એને તો આત્મા સામું જોવું છે, ઉપયોગ સામું જોઈને બેસતો નથી, ઉપયોગ આમ થાય તો ઠીક, ઉપયોગ આમ થાય તો ઠીક એમ કઈ નથી, એ તો આત્મા જ્ઞાનમય આત્મા છે, બસ એના એનો કબજો કર્યો છે, એ કબજા ઉપરની પકડ વધુ ને વધુ મજબૂત કરતા જાય છે, ઉપયોગ સહેજે આવે છે ખેંચાઈને, પતંગને ખેંચે દોરીથી. અહીં તો ના અજ્ઞાની લોકોને ધ્યાનનો સ્વચ્છંદ કેવો પ્રકારે છે કે અંદરમાં આત્માનું ભાન નથી, તત્વજ્ઞાનમાં તત્વનો કાંઈ વિવેક ન હોય, તત્વની પૂરી ખબર ન હોય, દ્રવ ગુણ પર્યાય શું, ઉપાદેય ધ્રુવ શું, વ્યય ઉપાદેય શું, રાગ શું, વિરાગતા શું, હજી તો જૈન હોય ને વિતરાગતા શું એની જણાની ખબર નથી, આ ઉદાસીનતા શું, સાક્ષી ભાવ શું, વિતરાગતા શું, એ કાંઈ ખબર નથી, કેમ કે શુભ ને શુભ બે જોયા છે, બે જોયા છે, એમાં અશુભ ઠીક નથી, માટે એને છોડો ને શુભ કરો, બસ આ સિવાય ખબર નથી. થોડા વખત પહેલા સ્થાનક વાસીના બે આર જાય હતા, રાજુભાઈ હતા, તો ઉદાસીનતા પૂછતા હતા, ઉદાસીનતા એટલે શું, અપૂર્વ અવસરનો અર્થ પૂછતા હતા, અપૂર્વ અવસરમાં સર્વ ભાવથી ઉદાસીનની વૃત્તિ કરી, એવું એક પંક્તિ આવે છે, શું કે આ ઉદાસીનતા એટલે શું એમ પૂછતા હતા. પોતે સાધુ માને, બીજા સાધુ એને માને, માને મનાવે, બે ચાલે, ઉદાસીનતા શું એનો એનો અર્થ પૂછે, બોલો. આત્મામાં જેટલા શુભાશુભ ભાવ થાય તે સર્વ ભાવથી ઉદાસીન વૃત્તિ કરે, એની મુખ્ય વૃત્તિ છે, એનાથી ઉદાસીન છે, એનાથી નિરપેક્ષ છે, આવો ભાવ મને હો, આવો શુભ ભાવ મને હો, એવી અપેક્ષા, અશુભ ભાવની અપેક્ષા નહીં, પણ શુભ ભાવની પણ જેને અપેક્ષા નથી, આવ આવું થઈ ગયું છે સંપ્રદાયમાં, તો જાણે ઓટલો વળી ગયો હોય તત્વનો, તો એવું થઈ ગયું છે, અંધારું જ હાવ, સામાન્ય ખબર નથી. કહે છે કે જ્ઞાની એવો કાંઈ વિવેક ન હોય, પૂરો વૈરાગ હરખો ન હોય એમ કહે છે, હજી તો ખાવા પીવાના બીજા ત્રીજા એકતા બુદ્ધિથી તીવ્ર આસક્તિના પરિણામ થતા હોય, અને વળી ચાલો ધ્યાનમાં બેસી જઈએ, ધ્યાનમાં બેસવાનો પ્રયોગ કરે. એ કહે છે કે ધ્યાનમાં બેસવામાં પોતાને સ્વચ્છંદનું સેવન કરે છે. હિંમતજીએ તો બહુ માર્ગદર્શન આપ્યું છે, આ તો ધ્યાનનો વિષય લીધો છે. એમણે તો શાસ્ત્ર અધ્યયન કરવામાં પણ એક લાઈન દોરી મૂકી છે આજે, કે કોણે શાસ્ત્ર વાંચવું, કે સ્વચ્છંદ રહિત દશાવાળાએ શાસ્ત્ર વાંચવું. સ્વચ્છંદ રહિત દશાવાળાએ શાસ્ત્ર વાંચવું. જો પ્રેરમનની અંદર સ્વચ્છંદ હોય ને શાસ્ત્ર વાંચે તો સ્વચ્છંદ વધારે, શાસ્ત્ર વાંચીને સ્વચ્છંદ વધારે. 661 નંબરનો પત્ર છે, એવી વાત લીધી છે કે પ્રત્યક્ષ જ્ઞાની કરતા આગમને કોઈ વધારે મહત્વ આપે અથવા બરાબર ગણે તો તેને અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે. કેવો? માઠો, અશુભ પ્રકારનો શાસ્ત્રીય અભિનિવેશ છે. ગણતરી એમ ગણાવે બીજાને, એ વિષયના અજાણ હોય એવા જીવોને એમ ગણતરી ગણાવે કે જો આ શાસ્ત્ર છે ને એ 6th-7th ગુણસ્થાન વાળાનું લખેલું છે, આચાર્યનું લખેલું છે, અને જ્ઞાની જ્ઞાની તમે જે કૂદો છો ને એ તો હજી 4th ગુણસ્થાને છે. શું માટે આના વચનને મુખ્યતા આપો તમે, આમ ગણાવે અને સીધું બેસી જાય. અજાણ માણસો છે એને સીધું ચોખ્ખી ગણતરીની વાત છે. બોલા 6th-7th ગુણસ્થાને છે, આ 4th ગુણસ્થાને છે. એ કે એને તું અધિકતા શું બરાબરી આપતો હોય તારો અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે. પ્રશસ્ત નહીં, અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે. તેથી અમે એમ કહીએ છીએ, ત્યાં એ વાત કરી છે અમે આગળ જઈને, કે શાસ્ત્ર વાંચવાનું જે ભગવાનનું ફરમાન છે, જે ગુરુનું ફરમાન છે, તે કોના માટે છે? કે સ્વચ્છંદ રહિત જીવોને માટે. આટલો શું બનાય છે? બહુ સારો પત્ર છે, 661 નંબર પત્ર છે, 27-29 વર્ષ છે. આત્માર્થ સિવાય શાસ્ત્રની જે જે પ્રકારે જીવે માન્યતા કરી કૃતાર્થતા માની છે તે સર્વ શાસ્ત્રીય અભિનિવેશ છે. આત્માર્થનું પોષણ થાય એ સિવાય કાંઈ પણ પ્રકાર આવે તો શાસ્ત્રીય અભિનિવેશ, શાસ્ત્ર જ્ઞાનનો અભિનિવેશ, હું કાંઈક છું, હું જાણું છું, એ આવ્યા વિના. સ્વચ્છંદતા ટળી નથી અને સત્સમાગમનો યોગ પ્રાપ્ત થયો છે. એ તો સત્સમાગમ હોય, જ્ઞાનીનો સત્સમાગમ મળતો હોય, પણ સ્વચ્છંદતા ટળી નથી એટલે એનો યોગ ન સાધે અને શાસ્ત્ર પ્રત્યે ખેંચાય એની વાત એવી છે. અને સત્સમાગમનો યોગ પ્રાપ્ત થયો છે તે યોગે સ્વચ્છંદના નિર્વાર્થે, એ સ્વચ્છંદ ભાવવા માગે છે એમ કહે છે. શાસ્ત્રના કોઈ એક વચનને બહુવચન જેવું જણાવીને કે આ 6th છે ને આ 4th છે, એ શાસ્ત્રમાં વાત આવે છે ને, એ શાસ્ત્રની વાત છે. કોઈ એક વચનને બહુવચન એટલે વધારે પડતું વજન આપીને, ખોટું વજન આપીને. મુખ્ય સાધન છે એવો જે સત્સમાગમ, તેના સમાન કે તેથી વિશેષ ભાર શાસ્ત્ર પ્રત્યે મૂકે છે. વધારે તો મૂકવા જેવો નથી પણ બરાબરી એ કરીશ નહીં એમ કે છે. તે જીવને પણ અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે. એનો અશુભ પ્રકારનો શાસ્ત્રીય અભિનિવેશ છે, એટલે એની કષાયની મંદતાનું ઠેકાણું નથી એમ કે છે. તીવ્ર કષાયથી થતો શાસ્ત્રીય શાસ્ત્રનો એનો પ્રકાર છે અધ્યયનનો. આત્મામાંથી નીકળ્યું છે આ શાસ્ત્ર જ છે બધા હોય, પણ હવે આ બધું બધું તો આપણે ક્યાં વાંચ્યું છે. પાંચન નો રસ ચડે, ક્ષયોપમ નો રસ ચડે, બુદ્ધિ નો રસ ચડે, ભાષાનો રસ ચડે, આ બધા સૂચન છે. આત્મા સમજવા અર્થે શાસ્ત્રો ઉપકારી છે અમે જાણીએ છીએ, પણ કોને? કે તે સ્વચ્છંદ રહિત પુરુષને. એટલો લક્ષ્ય રાખી શાસ્ત્ર વિચારાય એટલે ક્યાંય સ્વચ્છંદ ન થાય, એ બાજુની એની લાલ બત્તી સદાય ચાલતી જાગતી રહે, તો એને શાસ્ત્રીય અભિનિવેશ ગણવા યોગ્ય નથી. કેમ કે બે પદાર્થની ભિન્નતાનો જ્યાં વિષય શાસ્ત્રમાં ચાલશે એ અધ્યાત્મનો પાયો ત્યાંથી છે. બે પદાર્થની ભિન્નતા એમાં અધ્યાત્મનો પાયો ત્યાંથી છે. હવે અહીંયાથી જેટલો સ્વચ્છંદ સેવવો એટલો સેવાય. હું ક્યાં ખાઉં છું? ખાતો જાય ને કે હું ક્યાં ખાઉં છું, બોલતો જાય ને હું ક્યાં બોલું છું. જેટલો સ્વચ્છંદ સેવો એટલો સેવે. તો કે શાસ્ત્ર કોને વાંચવા યોગ છે? સ્વચ્છંદ રહેવી. જો સ્વચ્છંદ ન થાય એ બાજુ એનું લક્ષ ન હોય તો ક્યાં ગોટે ચડી જાય એનો, એને પોતાને પત્તો લાગે.
મને પેલું પેલું એ પુસ્તક જ મળ્યું છે જૈન શાસ્ત્ર. દુકાન ઉપર કોકના માટે કોકે આપ્યું હતું ને પાછું મગાવ્યું હતું, જોયું તત્વજ્ઞાનનું પુસ્તક લાગે છે, લઈ જવા વાંચવા માગીને વાંચવા લીધું. આખી આખું વૈષ્ણવમાંથી ધર્મનું જૈનમાં આવન તો બહુ પાવરફુલ છે. લખાણ ભાવાય ઘણું છે. કલમ જે ચાલી છે શ્રીમદજી એકદમ ભાવ આમ સોસરો ઉતરી જાય એવી ભાવાય. ભાગ્યે જ કોઈ વ્યાખ્યાન ખાલી હોય, શ્રીમદજીના વચનોનું ઉદ્ધરણ ન આવ્યું હોય એવું તો ભાગ્યે જ કોઈ વ્યાખ્યાન ખાલી નથી. કેમ કે એમનું પણ લખાણ ઘણું વિશાળ છે અને લગભગ મુમુક્ષુઓને ના જેટલા પડખા આવરી લેવાય એ બધા પડખા એમણે આવરી લીધા છે એમ કહીએ તો ચાલે. વિશાળ અને ઊંડો ક્ષયોક્ષમ હતો, એટલી જ જ્ઞાનની નિર્મળતા હતી અને એક ભાવ તારી એક જ ભાવ પછી ચરમ શરીર છે. અત્યારે દેવલોકમાં છે ત્યાંથી ચરમ શરીર છે, એટલે એક દ્રષ્ટિએ ગણો તો આ કાળમાં આ ક્ષેત્રે જન્મેલા તો સીધા જાતા નથી. ચારિત્ર અંગીકાર કરે તો ભાવલિંગી દશામાં આવે મુનિની, એથી આગળ તો પુરુષાર્થ નથી થતો નથી અને એવી જ કોઈ સ્થિતિ પૂર્વ સ્થિતિ લઈને આવ્યા છે. તો નિયમથી અહીંથી સ્વર્ગમાં જ જવું પડે, બીજો રસ્તો નહીં. પણ અહીંયા કેટલું સાધ્યું કે આ કાળની દ્રષ્ટિએ અથવા પોતાની પૂર્વની યોગ્યતાની દ્રષ્ટિએ પર્યાપ્ત સાધ્યું. એક ભાવ જે વચ્ચે અનિવાર્યપણે કરવો પડે છે એ થઈ જશે, સીતાલીમાં આવી જશે. એ દ્રષ્ટિએ તો પર્યાપ્ત સાધના કહેવાય જે અહીંયા સાધી શકાય. અહીંયા ધ્યાન સંબંધીના વિષયમાં પહેલા તત્વજ્ઞાન, વૈરાગ અને આત્માનું ભાન થવા યોગ્ય છે એ વિશે સ્પષ્ટ કર્યો છે. એમને એમ કોઈ આત્માનું ધ્યાન કરવા લાગે છે એ ખરેખર ધ્યાન તો કરી શકતો નથી, પણ ધ્યાનના નામે અથવા ધ્યાનના બહાને અને સ્વચ્છંદનું પોષણ થવાની સંભાવના છે. એટલે એ રીતે અવિધિએ કરીને કોઈ માર્ગની પ્રાપ્તિ થશે નહીં. ઉન્માર્ગમાં ક્યાંય આગો ને આગો ચાલ્યો, દૂર ને દૂર ચાલ્યો, આમ થશે. આમાં અન્ય મતમાં બહુ ધ્યાનનું છે, વેદાંતમાં ને એમાં તો ઘણું છે. એના પ્રયોગો આવે છે, યોગના પ્રયોગો, ધ્યાનના પ્રયોગો, મન વચન કાયાના બધા પ્રયોગ છે. બધા મન વચન કાયાના જૈન દર્શનના ધ્યાનના ગ્રંથોમાં એ બધો વિષય છે, એનો વિસ્તાર છે. આમાં છે એવો, આમાં છે. અને સાહિત્ય તો એકબીજા એકબીજામાંથી નકલ થવાનું સહેલું છે, એટલે એ બધા વિષય આવે છે. આમાં શુભચંદ્રાચાર્યનું જ્ઞાનાર્ણવ છે, શુભચંદ્રાચાર્ય એમાં એ વિષય છે. પણ આત્માના ભાન વિના ખરેખર ધર્મ ધ્યાન કે આત્મ ધ્યાન હોય શકે નહીં કે થઈ શકે નહીં. આ નિયમબદ્ધ વિષય છે ત્રણેય કાળે. જ્ઞાન વૈરાગ્ય શક્તિ વિના તે પાપી છે, લ્યો ઠીક. સ્વચ્છંદી છે જીવ તે કેવો છે કે તે પાપી છે? સ્વચ્છંદી જીવને કષાયની તીવ્રતા સવિશેષપણે વર્તતી હોવાથી, ઉપર ઉપરથી કોઈને મન કષાય દેખાયો પણ તીવ્ર કષાયમાં વર્તે છે જી, મન કષાયમાં ખરેખર નથી. એ તો અગ્નિ ઉપર થોડીક રાખ વળી હોય તો ચોખ્ખો અગ્નિ ન દેખાતો હોય, પણ જરાક હવા આવે ત્યારે ઉપરની રાખ ઉડી જાય અને ધગધગ તો અગ્નિ જોવા મળે. એમ હે એમ સહેજ ફેરફાર થાય ત્યાં ગડબડ થઈ જાય મોટી પરિણામમાં. પણ એ છે જ ગડબડ થઈ જાય, એ છે પડી છે ને થાય છે, એ પરિસ્થિતિ છે. તેથી કહે છે કે જ્ઞાન વૈરાગ્ય શક્તિ વિના, એટલે સ્વરૂપનું જ્ઞાન અને બાહ્ય દ્રવ્ય ભાવ પ્રત્યે, પરદ્રવ્ય અને પરભાવ પ્રત્યે ઉદાસીનતા, એવી જે વૈરાગ્ય શક્તિ, તે જ્ઞાન શક્તિ અને વૈરાગ્ય શક્તિ જ્ઞાનીને નિયમથી હોય છે. તેના વિના સ્વચ્છંદી ધ્યાન કરે છે તો તે ધ્યાન કરતો હોવા છતાં પાપી છે. ચોરી કરતો હોય તો પાપી કહેવાય, હિંસા કરતો હોય તો પાપી કહેવાય. પણ આ ધ્યાન કરે છે એને પાપી કયો છો? કે હા, એ ધ્યાન કરે છે ને પાપી છે. એ ધ્યાન કોનું કરે છે? એ રાગનું ધ્યાન કરે છે. કોનું ધ્યાન કરે છે? કે કષાયનું ધ્યાન કરે છે. આવી વાત છે, આખરી પડે ત્યાં. અકષાય સ્વભાવી પરમાત્મા છે પોતે, એનું ધ્યાન ન કરે, એના જ્ઞાન ધ્યાન એના ભાન વિના, તત્વના વિવેક, સ્વપર તત્વના વિવેક વિના, તત્વનો વિવેક લીધો છે, સ્વપર તત્વની ભિન્નતારૂપ વિવેક વિના, એ બધો સ્વચ્છંદ છે. અને એમાં પાપ પાંગરી જાય છે, તેથી એના મૂળિયાને જોઈને એમ કહે છે કે આ પાપના મૂળિયા છે, આમાં પુણ્ય પણ હરખું થશે. આત્મા અને અનાત્માનું ભેદ જ્ઞાન જ તેને નથી, એનું ધ્યાન કરી શકે છે. અંતરમાં આ એકનું જ્ઞાન, ચોખ્ખું જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, એ શુદ્ધ જ્ઞાનને તો જોવે નહીં, માત્ર જ્ઞાનને તો જોવે નહીં. તો એ રાગને રાગના વિષયથી ભિન્નતા કઈ રીતે કરશે? થઈ જ નહીં શકાય. અને જ્યાં ભેદ જ્ઞાન જેને નથી ત્યાં એને ધ્યાન શેનું? ત્યાં એને આત્માનું ભાન નથી, ત્યાં એને ધ્યાન શેનું? કે ધ્યાન ભાનનો પ્રશ્ન રહેતો
નથી.
જો સ્વ પરનું ભેદ જ્ઞાન હોય તો પર પદાર્થ પ્રત્યે વૈરાગ્ય થયા વિના રહે નહીં. જો સ્વ પરનું ભેદ જ્ઞાન હોય તો સાચો વૈરાગ્ય થાય. પર પદાર્થથી લાભ નુકસાન માને, પર પદાર્થનું એકત્વપણું હોય અને ત્યાગ કરે માટે વૈરાગ છે એમ ખરેખર નથી. એણે તો ત્યાગ એવી વૃત્તિથી કર્યો છે કે મેં આનો ત્યાગ કર્યો, મેં આનો ત્યાગ કર્યો, મેં આનો ત્યાગ કર્યો. તો એણે એનો ત્યાગ કર્યો એનું અભિમાન કર્યું. શું કર્યું? એનો ત્યાગ કર્યો એનું અભિમાન, એનું માન છે મેં, હું આનો ત્યાગી છું. ગ્રહ્યું સ્વરૂપ ને વૃત્તિનું, લયું વ્રત અભિમાન. વૃત્તિ ક્યાં કામ કરે છે, કેવી રીતે કામ કરે છે એના સ્વરૂપની ખબર નથી. એના સિદ્ધાંતોની, પરિણામ સંબંધીના, વૃત્તિ એટલે પરિણામ, પરિણામ સંબંધીના સિદ્ધાંતોની ખબર નથી, એનું વિજ્ઞાન જાણતો નથી. પામે નહીં પરમ એમ લેવા લૌકિક માન. દેવા લૌકિક માન એ વાત છે, બીજું પદ એ છે. ધરે નહીં પરમાર્થને, એને પરમાર્થ ધર્મની પ્રાપ્તિ તો થતી નથી. લૌકિક માન લેવા માટે એને આ ત્યાગ કર્યો છે, વ્રત ગંગીકાર કર્યું છે. મને લોકો વ્રતી ગણશે એ સંબંધીનું મને માન આપશે. આ ત્યાગ કરે છે, વ્રત લે છે તો પછી રથયાત્રાની ઉજવણી કરે છે, ઉજવે છે કે નહીં? તો ઉજવે છે. એમાં મુખ્ય તો એ હોય, જેને વ્રત કર્યું હોય એ મુખ્ય હોય, બાકી બધા ઉજવનારા હોય. આખા એક ફંક્શનની અંદર જે માણસને મુખ્યતા મળે એવું ક્યારે કે વ્રત વ્રત કરે તો મળે? અમથું તો કાંઈ કોઈ આપે નહીં એટલું બધું માન. વ્રત વ્રત કરે, ત્યાગ કરીને બેસી જાય તો મળે. તો અંદરમાં અભિપ્રાય રહી ગયો હોય કે આ રીતે આપણું બીજાનું થતું હોય ત્યારે એને ભાવના થઈ ગઈ હોય કે આવું આપણે થાય તો સારું. એ પ્રકારની ભાવનાથી જે કરવામાં આવે છે એમાં પાપ બંધન થાય છે. પુણ્ય તો થતું નથી પણ પાપ બંધન થાય છે. આવો પ્રકાર છે માન લેવાનો, પાપનો પ્રકાર છે. માન કસાય પોષવા માટે જે કાંઈ કરે, પછી વ્રત કરે, તપ કરે, શાસ્ત્ર અધ્યયન કરે, શાસ્ત્રમાં પારંગત થાય, શાસ્ત્રનો વક્તા થાય, બધું એમાં આવે છે. એકલા ત્યાગવાળાને લેવા જેવું નથી. મિત્ર વળી કે આપણે ત્યાં સોનગઢવાળામાં બહુ આવું છે, આપણે તો શાસ્ત્રનું કરીએ, પણ એમાં એ છે બધું. જો અંદરમાં લાઈને ન ચડે તો જેવું બારમાં એ વ્રતવાળાની દશા થાય એવી અહીંયા શાસ્ત્રવાળાની દશા થાય. એમાં કાંઈ બીજો ફેર પડતો એ સ્વચ્છંદે ચડે, એમાં આ સ્વચ્છંદે ચડે. માન ન થાય એના માટે આત્માનું ભાન કરવું પડે. તો સ્વ પરનું ભેદ જ્ઞાન, ભેદ જ્ઞાન એક એવો એવી ચાવી છે સમસ્ત પ્રકારના દોષનું નિવારણ કરવાની. આ ચાવી કેમ કે એનાથી જુદું પડવું છે એનું માન, જેનાથી જુદું પડવું એનું માન સેવવાનો ક્યાં પ્રકાર રહે છે? જે પરપદાર્થો જેનો ત્યાગ કરે એનાથી જુદું પડવું છે. જે પરપદાર્થનો ત્યાગ કરવાની, શાસ્ત્રાદી વાંચવાની શુભ ભાવરૂપ વૃત્તિ છે, શુભ રાગરૂપ વૃત્તિ છે, તેનાથી જુદું પડવું છે. પોતાના પરમ સ્વરૂપ સિવાય જુદું બધેથી પડવું છે એને ક્યાં પછી પોતાપણું કરીને અભિમાન કરવાનો અવસર રહ્યો? એને કોઈ અભિમાન કરવાનો, માન કરવાનો પ્રશ્ન રહેતો. એટલે ભેદ જ્ઞાન થી તો વાત લીધી છે, શરૂઆતમાં ભેદ જ્ઞાન ની વાત લીધી છે. આખા બોલમાં એ વાત જ એ છે કે ભેદ જ્ઞાન હોય તો પરદ્રવ્ય પ્રત્યે વૈરાગ થયા વિના, ભેદ જ્ઞાન થી સાચો વૈરાગ થાય છે, નહી તો રૂંધાયેલો કસાય રહે છે. ભેદ જ્ઞાન વિનાનો વૈરાગ એ રૂંધાયેલો કસાય છે, અને ભેદ જ્ઞાન થી જે વૈરાગ થાય એ સાચો વૈરાગ છે, એ કેળવાયેલો વૈરાગ છે ખરેખર. કેમ કે ભેદ જ્ઞાન વારંવાર થાય છે, વારંવાર ભેદ જ્ઞાન થાય છે, સતતપણે થાય છે, ધારાવાહીપણે થાય છે, નિરંતર ભેદ જ્ઞાન થાય છે. તેથી તેમાં કસાયનો નાશ કરવાનો, અભાવ કરવાનો એ પ્રયોગ જ છે, બીજું કાંઈ નથી, સીધો પ્રયોગ છે. અમૃતચંદ્ર આચાર્ય દેવે તો સંવર અધિકારમાં શ્લોક લીખો છે કે ભેદ વિજ્ઞાન તહ સિદ્ધા સિદ્ધા એ કે લખે છે ના, જેટલા અત્યાર સુધીમાં સિદ્ધો થયા તે બધા ભેદ વિજ્ઞાન થી થયા છે. કોઈ કાળે એવો કાળ નહોતો કે સિવાય ભેદ વિજ્ઞાન કોઈ સિદ્ધ થયા, અને આ જેટલા રખડે છે સિદ્ધ થયા વિનાના, તસ્ય અભાવતઃ બધા બધા એક લખે છે ને, જેટલા બંધાયેલા છે, બંધનમાં પડેલા છે, શેનાથી બંધનમાં પડ્યા છે, ભેદ વિજ્ઞાનના અભાવથી પડ્યા છે. પાત્રતા એટલે શું છે? પાત્રતાનો 104 નંબરનો 105 નંબરનો પત્ર છે, એમાં પાત્રતાના 10 બોલ લીધા છે. પહેલો બોલ લીધો છે સત્પુરુષના ચરણનો ઈચ્છુક. પાત્રતા કોને છે? સત્પુરુષના ચરણનો ઈચ્છુક. પછી બીજા જે 9 લીધા, પછી પાછું ફરીને વાત કરી કે આ 10 ની વાત કરું છું પણ પહેલા જેવું એક કઈ નથી. આવી વાત કરી, પાત્રતાનો તો ક્યારેક ક્યારેક ચર્ચા કરી.
દિગંબર જય હો.